एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 125 पंचतंत्र लेखक विष्णु शर्मा। 19मी सदीनी अध्वच अंग्रेजी शासन पगभर थतुं आव्युं अने भारतमां अने खास तो गुजरातमां नवी शिक्षण नीति प्रचारमां आवी। તે વખતે શાળાના અભ્યાસક્રમ માટે વાચનમાળા તૈયાર કરવા અંગ્રેજ અમલદાર હોપ સાહેબે આપણા જાણીતા કવિ દલપતરામને ખાસ નિમંત્રણ આપી બોલાવેલા અને વાચનમાળા માટે કાવ્ય લખવા કહેલું, પણ સાથે સાથે કહેલું કે એમાં ગપ્પા ન આવવા જોઈએ, અને આ સાથે જ દલપતરામ ઊભા થઈ ગયેલા। કહે તો પછી મને બોલાવે છે શા માટે? અમે કવિઓ તો ન હોય એને લાવીએ, અમે તો પ્રાણી અને પંખીઓને પણ બોલતા કરીએ। હોપ સાહેબ સમજી ગયા કે કવિ દલપતરામ પંચતંત્ર કે ઈસપની કથાઓમાં બાળકોને સ્પર્શતી કલ્પનાની બાબતમાં કહી રહ્યા છે। હોપે દલપતરામને કહ્યું કે એવી કવિતાઓ તો મન ભરીને લખજો। દલપતરામે પછી તો 18 વાંકા અંગવાળા ઊંટની માતા પિતાની આજ્ઞા ન માનીને ગરમ પાણીમાં પડી જતા માખીના બચ્ચાની, પોતાના પડઘાને શત્રુ સમજીને બાથ ભીડતા સિંહની વગેરેની પ્રાણીકથાઓ દ્વારા પેઢી દર પેઢી બાળકોને આનંદ સાથે બોધ આપ્યો છે। આ પ્રકારની પ્રાણીકથાઓનું મૂળ તો ઈસપની પ્રાણીકથાઓમાં કે સંસ્કૃત ભાષાના પંચતંત્રની પ્રાણીકથાઓમાં પડેલું છે। આપણે આજે પશ્ચિમના પ્રભાવ હેઠળ છીએ, પણ એક પ્રાચીન જમાનો હતો જ્યારે ભારત દેશનો પશ્ચિમ એશિયા અને યુરોપના દેશો પર પ્રભાવ પડતો। શરૂમાં વેપાર ધંધાને કારણે અને પછી દરિયાઈ સાહસોને કારણે સાંસ્કૃતિક સંબંધ બળવાન થતો ગયો। આને કારણે ભારતીય સાહિત્ય પશ્ચિમના દેશોમાં પ્રસરેલું, એનો મોટો પ્રભાવ ઊભો થયેલો। કહેવાય છે કે ગ્રીક ભાષામાં ઈસપની કથાઓ અને સંસ્કૃત ભાષામાં પંચતંત્રની કથાઓને ગાઢો સંબંધ છે, એકબીજાએ એકબીજા પર અસર પહોંચાડી છે। જગતમાં કથાઓની વાત આવે છે ત્યારે પંચતંત્ર, ઈસપની કથાઓ અને અરેબિયન નાઇટ્સની કથાઓ તરત સ્મરણમાં ચડે। એમાંય પંચતંત્ર અને ઈસપની કથાઓ સૌથી વધુ પ્રાચીન છે। 6મી સદીમાં પંચતંત્રની કથાઓનો ઈરાનની પહેલવી ભાષામાં અનુવાદ થયો, ત્યારબાદ 8મી સદીમાં અરબી ભાષામાં એ કથાઓ ઉતરી, ત્યાંથી પછી એ યુરોપના સાહિત્યોમાં પહોંચી ગઈ। પંચતંત્રના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે અને અનુવાદોના પણ અનુવાદ થયા છે। પ્રાણીઓના જગતને બોલતું કરી ટૂંકી પણ વેધક શૈલીમાં રજૂ થયેલી પંચતંત્રની કથાઓમાં આનંદ સાથે બોધ છે। એમાં કહેવતો જેવા સોસરા વાક્યો છે, બાળકોની કલ્પનાને ઉત્તેજતા એમાં જીવન ઘડતરના પાઠો છે, જગતમાં જીવવા માટે જોઈતા ડાપણના દ્રષ્ટાંતો છે, અને જીવનના ઉત્તમ નિયમોને તારવી આપતા ઠેર ઠેર વેરાયેલા અસરકારક શ્લોક છે। પંચતંત્ર એક રીતે જોઈએ તો નીતિશાસ્ત્ર છે। પંચતંત્રમાં કહેવાયું છે કે પંચતંત્રને જે નિત્ય વાંચે છે અને એનો અભ્યાસ કરે છે એનો ઇન્દ્ર દ્વારા પણ પરાભવ થતો નથી। પંચતંત્રનો સંદર્ભ આ પ્રમાણે છે। દક્ષિણના મહિલા રોય નગરના અત્યંત યશસ્વી અને કલાપ્રવીણ રાજા અમરશક્તિને 3 દીકરા હતા, બહુશક્તિ, અગ્રશક્તિ અને અનંતશક્તિ। પણ ત્રણેના ત્રણેય મહામૂર્ખ હતા, શાસ્ત્રો વાંચતા નહોતા અને વિવેક વગરના હતા। આથી રાજા અમરશક્તિને લાગ્યું કે જેમ પ્રસવ્યા વિનાની અને દૂધ ન આપતી ગાયનો અર્થ નથી, તેમ વિદ્વત્તા વગરના અને વિવેક વગરના પુત્રોનો પણ કોઈ અર્થ નથી। અમરશક્તિએ પંડિતોની સભાને મૂર્ખ પુત્રોને બુદ્ધિવાન કરવા કોઈ ટૂંકો ઉપાય શોધવા જણાવ્યું, પણ પંડિતોએ કહ્યું કે વ્યાકરણ શીખતા જ 12 વર્ષ જાય, વળી ઉપરથી ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે શાસ્ત્રો શીખવાના। ત્યારે રાજ્યના સુમતિ નામના પ્રધાને કહ્યું કે આ જીવન ટૂંકું છે, ટૂંકમાં મૂર્ખને જ્ઞાન આપે એવો કોઈ ઉપાય અજમાવો. રાજાને ખબર પડી કે વિષ્ણુ શર્મા નામનો એક અત્યંત પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પંડિત છે જે આ કામ કરી શકે તેમ છે, અને રાજાએ વિષ્ણુ શર્માને બોલાવી કહ્યું કે આ કામ પૂરું કરીશ તો 100 ગામનો ધણી બનાવીશ. વિષ્ણુ શર્માએ કહ્યું કે 6 માસમાં 3 પુત્રોને નીતિશાસ્ત્રમાં પારંગત ન કરું તો મારું નામ નહીં. આ પછી વિષ્ણુ શર્માએ અમરશક્તિના 3 પુત્રોને શિક્ષણ આપવા પંચતંત્ર રચ્યું. એવા 5 તંત્રો છે, તેથી એ પંચતંત્ર કહેવાયું. આ 5 તંત્રો છે: મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક. દરેક તંત્રમાં મુખ્ય કથા છે અને એ મુખ્ય કથા સાથે બીજી ગૌણ કથાઓ ગૂંથાતી આવે છે. અલબત્ત 5મા તંત્રમાં મુખ્ય કથા જેવું ઓછું રચાયું છે. આપણે પંચતંત્રમાંથી એક કથાનો નમૂનો જોઈએ. આ કથા છે જૂ અને માકડની. કથાની શરૂઆતમાં એક શ્લોક જણાવે છે કે કોઈનું ચરિત્ર જાણ્યા વગર આશ્રય આપવો ન જોઈએ, જેમ કે માકડની ભૂલથી જૂ નાશ પામી. કોઈ એક રાજાનું સુંદર શયનસ્થાન હતું. એમાં સફેદ ચાદરની વચ્ચે મંદ વિસ્પરિણીની નામની એક જૂ રહેતી હતી. રાજાનું સ્વાદિષ્ટ લોહી પી પીને એ જૂ સુખથી સમય પસાર કરતી હતી. એવામાં એ જ શયનસ્થાન પર એક અગ્નિમુખ નામનો માકડ આવી ચડ્યો. જૂએ કહ્યું, આ મોટી જગ્યાએ તું ક્યાં આવી ચડ્યો, જલ્દી જતો રહે. માકડ કહે, આવેલાનું સ્વાગત કરવું જોઈએ, આ રીતે અપમાન ન કરાય. પછી માકડ જૂને વિનવે છે, મેં અનેક મનુષ્યનું લોહી પીધું છે પણ ક્યારેય મધુર લોહી ચાખ્યું નથી, તો કૃપા કરી વિવિધ ભોજન અને પકવાનથી મધુર થયેલું રાજાનું લોહી ચાખવાનું સુખ મને લેવા દે. માકડ આગળ કહે છે, લોકો જૂઠું બોલે છે, ન સેવવાનું સેવે છે કે પરદેશ જઈને વસે છે, તે બધું જ પેટને માટે, તો મને ભૂખ્યાને રાજાનું લોહી ચાખવા દે. જુએ કહ્યું, માકડ, હું રાજા ઊંઘમાં પડે પછી જ એનું લોહી પીઉં છું. માકડ કહે, હું એમ જ કરીશ, ભગવાનના સોગંદ સાથે કહું છું કે તું પીશે પછી જ હું રાજાનું લોહી પીશ. જુએ કહ્યું, સારું, જેમ હથેલી ઘસી ઘસીને ગરમ કરી હોય તો પણ પાછી ઠંડી જ પડી જાય છે, તેમ ઉપદેશથી કોઈ સ્વભાવને થોડો સુધારી શકાય છે. રાજા હજી જાગતો હતો, ત્યાં જ 100 જેવા ચટકાથી માકડ રાજાને ચટક્યો. રાજા પથારીમાં બેઠો થઈ ગયો. ચાકરોને બોલાવ્યા. ચાકરોએ ચાદરને બરાબર જોઈ અને ચાદરની ગળીમાંથી જૂ અને માકડને પકડી મારી નાખ્યા. આમ માકડ, જૂ, કાગડો, ઘુવડ, ઉંદર, હંસ, કાચબો, ટીટોડી, હરણ, વાંદરો, મગર જેવા અનેક પ્રાણીઓની આવી જીવતી અને બોલતી કથાઓ જીવનને એના વિવિધ સ્વરૂપમાં રજૂ કરે છે. બાળ માનસમાં કાયમ માટે વસી જનારા આ પ્રાણી પાત્રો બાળ માનસમાં જીવનની ઊંડી સમજને ઘર કરી આપે છે, એમાં શંકા નથી. અને તેથી જ જગતના ઉત્તમ સાહિત્યમાં પંચતંત્રનું સ્થાન છે.